તારીખ 22/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 455
પત્રાંક 408 છેલ્લો પેરેગ્રાફ છે પાન 353 એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાષે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. શું કીધું કે જ્ઞાની પુરુષ ગ્રસ્ત દશામાં હોય છે ત્યારે પણ સાક્ષી ભાવે રહે છે, પરંતુ જગતના જીવોને સંયોગમાં આવેલા સંબંધીઓને સાક્ષી તરીકે નથી દેખાતા, પણ કોઈને લાભનું, કોઈને નુકસાનનું, કોઈને રાગનું, કોઈને દ્વેષનું, કોઈને સુખ દુઃખનું કારણ લાગે છે. એ ભ્રાંતિ છે એ લોકોની. સાક્ષી રૂપે રહેવું અને બીજાને ભ્રાંતિગતપણે ભાષ્યમાન થવું લાગવું, આ જરા બે ધારી તરવાર ઉપર ચાલવા જેવી વાત છે. એટલે કે એવા પ્રસંગમાં સંતુલન જળવાવું એ ઘણું વિકટ છે. હવે બબ્બે પદ લીધા હતા, સુખ દુઃખ રાગ દ્વેષ લાભ લાભ, એમાં સુખ રાગ અને લાભ એ ત્રણ બાદ કર્યા. અનુકૂળતા, બીજા જીવોને પોતે અનુકૂળ છે એવું લાગે ત્યાં સુધીમાં તો કોઈ તકલીફ નથી, પણ કોઈને ખેદનું કારણ થાય, પોતે કોઈનું દુઃખનું નિમિત્ત થાય, એવું નિમિત્ત તત્વ નથી, પણ છતાં એના લક્ષ્ય થાય છે. એટલે કે કોઈને નુકસાનનું કારણ લાગે કે મને નુકસાન કરે છે આ, ત્યારે એ સાક્ષી પુરુષ ને ઘણું વિકટપણું છે. એવું ન લાગે તો એટલું વિકટપણું નથી. એવું ન લાગે એટલે શું લાગે? કે રાગનું કારણ થાય, લાભનું કારણ દેખાય, કે સુખનું કારણ દેખાય, તો એમાં કઈ બહુ વિકટપણું નથી, કેમ કે એમાં બીજો ઉપદ્રવ નથી. પણ જ્યારે ખેદનું, લાભનું, દુઃખનું કારણ બીજાને લાગે તો એ પ્રસંગમાં એવું ન થાય ત્યાં સુધી તો સાક્ષી પુરુષને અત્યંત વિકટપણું નથી, અનેક પ્રકારના ઉપદ્રવો આવે છે, એવું ન આવે. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે, એટલે ખબર પડે, આ તો લખ્યું છે એટલે ખબર પડે, નહીતર ખબર ન પડે. એટલે એમના પ્રત્યે જે જીવોને બીજો વ્યવહારિક સાંસારિક ઉદય હતો તે જીવોના પરિણામ ખેદવાળા હતા, દુઃખવાળા હતા, દ્વેષવાળા હતા, અલાભનું કારણ કોઈ જોતા હતા, કોઈ ખેદનું કારણ, કોઈ દુઃખનું કારણ. ઠીક, ફરીથી આ તો લખ્યું છે એટલે ખ્યાલમાં આવે, નહીતર એમના બાહ્ય જીવનનો ખ્યાલ ના આવે કે એમના સગા સંબંધીઓ ભાગીદારો વગેરે કેવી રીતે વર્તતા હશે, એમની સાથે એ લોકોનું વર્તન કેવી રીતે રહ્યું હશે, એ કાંઈ લખાણમાં ના આવે તો ખબર જ ન પડે. આ એક જગ્યાએ લખાણમાં આવ્યું છે કે અમને અત્યંત વિકટપણાનો પ્રસંગ છે, કે લોકો બીજી જ રીતે જોવે છે અમને, આ નુકસાન કરે છે ભાગીદારોને. એમ થાય છે શું? એવો સરસ ધંધો ચાલે છે, જરાક સરખું ધ્યાન આપે તો કેટલી બધી કમાણી થાય, શું? પણ આમનું શી ખબર, કઈ ધંધામાં ધ્યાન જ નથી, એમનો રસ ઓછો જોવે, પોતાનો રસ ઘણો હોય, બેનો મેળ ન ખાય, રસનો મેળ ખાય તો ખબર પડે કે ન પડે. એટલે એને એમ થાય કે અલાભનું કારણ છે, આપણને આમનું વર્તન છે એ અલાભનું કારણ છે. એવી રીતે ઘરમાં શું, ઘરમાં આમનું ધ્યાન નથી, કાંઈ રસ લેતા નથી, કાંઈ શું કુટુંબના ઉત્કર્ષ માટે આમ કરી શકાય તેમ કરી શકાય, પણ ક્યાંય એમનું એ બાજુનું ભલન નથી, શું? એટલે ઘરવાળાને દુઃખ ને ખેદનું કારણ થાય, શું? એના રસનો મેળ ન ખાય ને એટલે એને ખેદનું કારણ થાય. અને અત્યંતપણે થતું હતું એ જીવોને, અત્યંતપણે થતું હતું એમ કે છે. ઠીક છે, એટલે કે બાહ્ય અનુકૂળતા એમને નહોતી. એમણે જે આરાધના કરી છે ગ્રસ્ત દશામાં એ કોઈ અનુકૂળતાના સંયોગો મારે આરાધના કરી છે એમ માનવા જેવું નથી. ઘણી પ્રતિકૂળતાના પ્રસંગમાં રહીને આરાધના કરી છે એમ આ એક વચન થી નક્કી થાય છે. શું કે અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. શું કેવું લખ્યું છે નહીતર ખબર ન પડે. એમનો જે સંભાવ ને સહનશીલતાનો પ્રકાર એવો હતો કોઈને ખબર જ ન પડે, પણ એમની સાથે લોકો કેવી રીતે વર્તા છે. એક પુસ્તક વાંચ્યું હતું એમના કુટુંબીજનો એ બહાર પાડેલું પુસ્તક હતું. અમારે સગા કેટલા હતા, કોણ કોણ સગા હતા અને કેવી રીતે આ બધું અમારું ચાલ્યું, એમાં એમણે લખ્યું છે કે એમના સ્વર્ગવાસ પછી ભાગીદારોમાં તકરાર થઈ છે, કોર્ટે ચડ્યા છે. શું ભાગીદારીમાં મુખ્ય તો એમના કાકાજી સસરા હતા. શું પૈસા ચીજી છે બધું ભૂલી ગયા, કોણ આપણી સાથે હતું, કેવી વ્યક્તિ હતી એ બધું ભૂલી ગયા, પૈસો મુખ્ય થઈ ગયો. તો એમના પુત્રને અને એમના નાના ભાઈને ભાગીદારીમાંથી જુદું થવું પડ્યું છે. પોતે જુદી પેઢી કરી છે મુંબઈમાં, પૈસા જે જૂની પેઢીમાં રહી ગયા એ કઢાવવા માટે કોર્ટે ચડ્યા છે. છગનભાઈ એમના દીકરા જે 19 વર્ષે ગુજરી ગયા એ કોર્ટ કેસ વધારે તૈયાર કરતા હતા પાછળથી. એમનું સૂક્ષ્મ મગજ સારું હતું એટલે કૃપાલુદેવ તો એને છગન શાસ્ત્રી જ કહેતા હતા. અમારે છગન શાસ્ત્રી છે એટલે ક્ષોપસમ વાળા હતા, શાસ્ત્ર જેમ ક્ષોપસમ હોય ને એવી રીતે. અને ઘણું ટેન્શન આવેલું, એમાં એને ટીબી લાગવું પડી ગયો. 19 વર્ષની ઉંમરે દેહ છોડ્યો છે. એમના મનસુખભાઈને પણ ઘણી મહેનત પડી છે એટલે એટલા વર્ષની ભાગીદારી ને એ બધું હતું, છતાં આજે એ લોકો ક્યાંય પિક્ચરમાં નથી. કેમ કે કૃપાળુદેવનો યશ કીર્તિ અત્યારે ઘણો ફેલાય છે. એમના જમાનામાં જે હતો એના કરતાં અત્યારે એમનું જે ધર્મકીર્તિ છે એ યશનો ઉદય ઘણો પ્રકાર છે. હજારો લોકો એમના નામથી ગૌરવ અનુભવે છે. શું કે અમે તો શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છીએ. શું મુંબઈમાં તો બહુ મોટી સંખ્યા છે અને ઘણી સંસ્થાઓ ચાલે છે મુંબઈમાં જ ખાલી, બાકી પણ 50 જેટલી બીજી સંસ્થાઓ પણ છે, આશ્રમો છે ઠેર છે. અને ઠેર સંપન્ન માણસો હોવાથી લંડનમાં પણ જે સ્વતંબર અને સ્થાનકવાસીનો જે કોમ્પ્લેક્સ થયો એમાં કૃપાળુદેવનું પણ ત્યાં છે. ગુરુદેવ ઉપસ્થિત હમણાં સુધી તો ઉપસ્થિત ગણાય ને, પણ લંડનમાં આપણા લોકોનું સાથે નથી થયું. હજી હવે થવાનું છે હજી હવે થવાનું છે. હમણાં જે જગ્યા લેવાની ગઈ છે શું કહેવું છે, હા એમને અત્યંત વિકટપણાનો પ્રસંગ હતો. એમનો તો એમ નથી પણ કૃપાળુદેવ થી પણ ખરાબ હતો. કૃપાળુદેવ નો તો એમ સમજો કે ભાગીદાર ને એ લોકો સંપન્ન હતા, બીજી આર્થિક ચિંતા નહોતી. જે ચિંતા હતી એ કામનો ભીડો ઘણો હતો અને આ પોતે નિવૃત્તિ પ્રધાન પરિણામ વાળા હતા એટલે પ્રવૃત્તિ ને નિવૃત્તિ પ્રતિપક્ષમાં મેળ ખાય નહીં, એટલે સાથે રહેનારાને આકુળતા થયા વગર રહે નહીં. ફોગાનીજી એકલે હાથે જજીમાં બધું બારમાં ને અંદરમાં, બારમાં સત્સંગ પણ ન મળ્યો અને અનુકૂળતાઓ પણ ન રહી, છતાં બંને ગમે તે પરિસ્થિતિમાં એટલો બધો પુરુષાર્થ કર્યો કે એક ભાવ આવતા થઈ ગયો. એટલે એ એમ દર્શાવે છે કે જેનો પુરુષાર્થ ઉપડે છે એ અનુકૂળતા પ્રતિકૂળતાથી રોકાતો નથી. જેમ નદીને નદીનું પાણી નીકળે તો મોટા મોટા પથ્થરો આડા આવે તો કાંઈ પાણી રોકાય નહીં, નદી કઈ પાછી ન વળી જાય, પર્વતમાં પર્વતમાંથી નીકળી હોય નદી કઈ પાછી પર્વતમાં પાછી વળી જતી નથી. પાણી પણ એટલી શક્તિ ધરાવે છે, તો આત્મામાં તો કેટલી શક્તિ છે. કોઈ આત્મા અનુકૂળતા પ્રતિકૂળતાથી પાછો વળે એવું સાધક દશામાં નથી બનતું. છે કે અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે, એમાં પણ ઉદાસીન પણ ઠીક મને જે અનુકૂળ હોય તો પણ ઉદાસીન પણ, પ્રતિકૂળ હોય તો પણ ઉદાસીન પણ, એમાં પણ ઉદાસીન પણ. એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. શું એ આચરણ શબ્દ લીધું? શું પણ એ આચરણ ના બદલે ધર્મ શબ્દ આચરણ ના બદલે અહીંયા લીધો છે, પોતે જ કાઉન્સ કર્યો છે. એ જ પણ સનાતન ત્રણે કાળના જ્ઞાનીઓનો ધર્મ એ છે કે એમાં પણ ઉદાસીન રહેવું, ઉદયમાં ઉદાસીન રહેવું એ જ્ઞાનીઓનો ધર્મ છે. એના ઉપરથી મુમુક્ષુ નું લેવું જોઈએ. શું કે જો જ્ઞાનીઓ ઉદયમાં ઉદાસીન રહેતા હોય તો એવી જ્ઞાન દશા પ્રાપ્ત કરવા અર્થે મુમુક્ષુએ પણ ઉદયમાં ઉદાસીન રહેવું જરૂરી છે. ઉદયમાં રસ આવ્યો કે ખૂંચી જવાનો, એ જ્ઞાન દશાને પામી શકે નહીં. હવે અહીંયા થોડો સિદ્ધાંતિક વાત લીધી છે કે એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એટલે અમારા પરિણામ તો વિરામ પામી ગયા છે. એક તણખલાના બે કટકા કરવા એ પણ અમારું કામ નથી. ઠીક, એટલે કઈ કરવું એ વાત જ અમને નથી. શું એવી શક્તિ નથી. ક્યારે ઉપશમ ભાવ આવે છે? વાસ્તવિક ઉપશમ ભાવ ક્યારે આવે? ઠરી જાય આપણે કઈ બારમાં કરી શકતા નથી, પછી મફતનો વ્યર્થ વિકલ્પ કરવા સિવાય શું થવાનું છે? જ્યારે આત્મા કોઈ પણ બાહ્ય પરમાણુના કોઈ કાર્ય કરી શકે એમ નથી. જળમાં સંયોગમાં, જળ સંયોગમાં કરી શકાય એવી પરિસ્થિતિ જ અશક્ય છે. શું પછી એનો વિકલ્પ વ્યર્થ છે? એ પ્રકારના જ્ઞાનમાં સહેજે ઉપશમ ભાવ આવે છે તો પછી બારમાં આથું ઉથલ પથલ થાય ને તો કે જે થવાનું હશે એ થશે. ઈશ્વર ઈચ્છા એટલે શું? કે ભગવાનના જ્ઞાનમાં જેમ જોયું હશે તેમ થશે. જે થશે એથી મને લાભે નથી, મને નુકસાને નથી. ક્રમબદ્ધ કયો બધું આવી ગયું એમાં ઈશ્વર ઈચ્છામાં. શબ્દ ઈશ્વર ઈચ્છા વાપરો છે, સુભાગભાઈ ને પત્ર લખ્યો છે ને, હજી 25મું વર્ષ છે એટલે એમની ભાષામાં લખે છે. શું એકાવન કીધો ને આ પત્ર અહીંયા સમાપ્ત થાય છે. નિરાગી પુરુષોને નમસ્કાર. 22મું વર્ષ છે. નિરાગી પુરુષો એટલે વિતરાગી પુરુષોને નમસ્કાર. ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. આ સમ્યક દર્શન પહેલા પણ કેવા વચનો આવ્યા છે કે ઉદય આવેલા કર્મોને ભોગવતા એ વખતે નવા કર્મ ન બંધાય તે માટે આત્માને જાગ્રત રાખો. સચેત રાખો એટલે જાગ્રત રાખો કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું. જ્ઞાન સ્વરૂપી આત્મા એટલે જ્ઞાનને કાંઈ સારું નરસું નથી, જ્ઞાનને બધું જ્ઞેય જ છે. શું છે? જ્ઞાન ને તો બધું જ્ઞેય જ છે. જ્ઞાન ને કોઈ ચીજ સારી નરસી નથી. એવી રીતે પોતાને જાગ્રત રાખો એ સત્પુરુષોનો મહાન બોધ છે. જો આટલું કરે તો એ સંસારથી તરી જાય, કેમ કે નવા કર્મ એને ન બંધાય. જ્ઞાન માત્ર છું એટલે સારો લખરો ખરાબ લાગવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? જે જે છે તે છે, સારું ખરાબ એ તો કલ્પના માત્ર છે. જે વાસ્તવિક વસ્તુના સ્વરૂપ જ્ઞાન છે એમાં કલ્પનાનો અભાવ છે. કલ્પના થતા વસ્તુના સ્વરૂપના જ્ઞાનનો અભાવ થાય છે. સ્વરૂપ જ્ઞાન તો એમ છે કે વસ્તુ સારી નરસી નથી, બસ પછી સારું ખરાબ લાગવાનો પ્રશ્ન પણ નથી રહેતો. એટલે ત્યાં આત્મા જાગૃત થાય છે, નવા રાગ દ્વેષથી બંધાતો નથી. પછી જેને પત્ર લીખો છે એ આત્માભિલાષી કરીને કોને લીખો છે? નહીં હોય પાછો. જો ત્યાં તમને વખત મળતો હોય તો જીન ભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. શું ભવાણીયાથી લીખો છે? ક્યાં ગામ લીખો છે? એ નહીં હોય એકાવનમાં. ગામનું નામ નથી ને. જો ત્યાં તમને વખત મળતો હોય તો જીન ભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશો. એટલે એક સામાન્ય સૂચના આપી છે કે તમારા પરિણામ જીન ભક્તિમાં લગાવશો. જેટલો તમને વખતનો અવકાશ મળે એટલો તમે જીન ભક્તિમાં વખત ગાળજો. વિશેષ કાર્ય કરી શકે એવી યોગ્યતા નહીં હોય તત્વના વિષયમાં તો છેવટે જીન ભક્તિમાં પણ લગાવે છે. તત્વના ઊંડાણમાં જઈ શકે એવા યોગ્ય જીવને એ સંબંધી માર્ગદર્શન આપે છે. એવું ન હોય જે સાધારણ યોગ્યતાનો પ્રકાર હોય તો આડાવળા પરિણામ ન થાય તો જીન ભક્તિ કરવી એમ કહેવામાં આવે છે. શેના ઉપરથી લીધું? 128માં એ વાત છે. જુઓ કઈ છે તો જીન ભક્તિ વૃદ્ધિ છે. પાનું 222. ક્ષણે ક્ષણે પલટા તે સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. છેલ્લા છેલ્લે મોટો પેરેગ્રાફ છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું, ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું, તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોઈતું, તે ન હોય તો આચરણ આર્યાચરણ સિવાય કાંઈ નથી જોઈતું, અને તે પણ ન હોય તો જીન ભક્તિ અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોઈતું. એ છેલ્લું લીધું. ઉતરતા ઉતરતા ગયા છેલ્લે જીન ભક્તિ. એ ન મળે તો એવાય પરિણામ ન હોય તો કદાચ કઈ માગવાની જરૂર રહેતી નથી. એ છેલ્લે લીધું છે ઉતરતા ઉતરતા. અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશો. એટલે કે સત્સંગ મળે ન મળે તો ગોતજો, પણ સત્સંગમાં તો રહેવા યોગ્ય છે. શાસ્ત્રમાં એમ કહેવાય કે અમુક શાસ્ત્ર જ વાંચવું, અથવા અમુક જણે જ શાસ્ત્ર વાંચવું. શાસ્ત્ર વાંચવાની યોગ્યતા ન હોય તો ન વાંચવું. પણ સત્સંગ તો સર્વકોટીના મુમુક્ષુને જ્ઞાનીને મુનિને ઉપાસવા યોગ્ય છે. બે નિમિત્તમાં આ ફેર છે. શાસ્ત્ર તો જે શાસ્ત્ર વાંચવાનો જીવ અધિકારી હોય એ શાસ્ત્ર વાંચે, એને બીજું શાસ્ત્ર વાંચવું યોગ્ય નથી. જ્યારે સત્સંગ તો સર્વકોટીના જીવને ઉપાસનીય છે. કોઈ વેળા શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોકમાં નહીં પડતા, ભોગવે છૂટકો છે અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સંભાવની શ્રેણી વધારતા રહેશો. શું અનેક પ્રકારના શુભાશુભ કર્મનો ઉદય તો આવશે, દરેકને આવે છે. શું એમાં વિશેષ હર્ષોકમાં પડવું નહીં, અને કેવી રીતે ન પડવું, એના કયા આલંબનથી ન પડવું, ન પડવું એ તો ઠીક છે, ઉપદેશ સારો છે, પણ શું પરિણામ રાખીને ન પડવું કે જે કાંઈ હરક શોકના પ્રસંગ છે એ તો હરક શોક ત્યારે જ ઉત્પન્ન કરે છે કે જ્યારે એમાં મારાપણું થાય છે. ત્યારે એ ચીજ મારી નથી, મારે ખરેખર મારા આત્માને એને સર્વથા ભિન્નતા છે, તેથી એના ફેરફારને વિશે મારામાં કોઈ ફેરફાર થયો નથી ને થઈ શકવાની શક્યતા પણ નથી. એ રીતે હરખસુખને ટાળવો એ સીધો દ્રવ્યાનો યોગ લીધો. એમ ગણી એમ ગણવું, શું એમ માનવું એમ ગણવું, અને સંભાવ વિશેષ સંભાવ થાય, શ્રેણી એટલે સંભાવ થાય અને વિશેષ સંભાવ થાય એમ કરતા રહેશું. વિશેષ લખતા અત્યારે અટકું છું, આ ભલે ગમે તે મુમુક્ષુને લખો એ પત્ર, પણ સર્વ મુમુક્ષુને લાગુ પડે છે, તમામ મુમુક્ષુને લાગુ પડે છે. વિનીત રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો, ઠીક છે? પોતે પણ સત્પુરુષોને નમસ્કાર કરે છે. પંચાવનમાં પણ એ જ મથાળું બાંધ્યું છે, નિરાગી મહાત્માઓને નમસ્કાર, એમાં એ જ મથાળું છે ને. આગળ નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર, નિરાગી પુરુષોને નમસ્કાર એમ લીધું છે. કેમ નિરાગી પુરુષોને 51-52 માં બે છે. કર્મ એ જડ વસ્તુ છે, આમાં પણ હું કોના પર પત્ર છે નથી લીધો. કર્મ એ જડ વસ્તુ છે, જે જે આત્માને એ જડથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય છે એમ અનુભવ થાય છે. અનુભવની ભાષા લીધી છે. અમને એવો અનુભવ થાય છે કે જળમાં આત્મબુદ્ધિ કરે એ જીવનું પરિણામ પણ જળ જેવું થઈ જાય. શું? જેમ ઢોરા ચરાવનારની બુદ્ધિ જાડી હોય, ભરવાડ કે ને એને, પાણિયાનો દીકરો હોય ને બુદ્ધિ ઓછી હોય તો હા ભરવાડ જેવો છે. શું? એટલે શું કે ઢોરા ચરાવે છે ને ઢોરને બુદ્ધિ ન હોય એમ એના સમાગમમાં રહેનારને પણ બુદ્ધિ ન હોય, તો ઢોર તો હજી ચૈતન્ય પ્રાણી છે, આ તો પરમાણુ જળ છે જેમાં જ્ઞાન જ નથી. શું? તો કે એનો સમાગમ વિશેષ કરવો એટલે શું? વિશેષ પ્રીતિ કરવી એમાં. જળ પરિણા પરમાણુ નહીં, પર્યાયોના આશ્રયે જેટલો જેટલો રાગ દ્વેષ અને રસ વધે એટલું આત્માને જ્ઞાન ગુમાવવાનો, અબોધ, બોધ એટલે જ્ઞાન, અબોધ દશા પ્રાપ્ત થાય એટલે કે જળ જેવો થતો જાય. સરવાળે નિગુદમાં જાય છે કે નહીં? જગત એને માનવા તૈયાર નથી કે આ જમીન છે એ પણ એકેન્દ્રિય જીવ છે, ભૂમિ પણ એકેન્દ્રિય જીવ છે એ જ માનવા લોકો તૈયાર નથી. પણ આ તો નિગુદના જીવ તો માઇક્રોમાં ન આવે, એ તો હજી ત્રસ્ટમાં બધા જાય છે. જેટલા માઇક્રોસ્કોપ થી જીવો જીવો જણાય એ બધા હજી ત્રસ પર્યાયમાં જાય છે. આ તો ઇન્દ્રિય જ્ઞાન નો વિષય જ ન થઈ શકે, નિગુદના એવા સૂક્ષ્મ શરીર હોય છે. એક પથ્થર ની શિલા પડી હોય, પથ્થર નો હોય છે ને, ડુંગરા પથ્થર ના હોય છે, એ બધા અંદર એકેન્દ્ર જીવ છે. શું? પૃથ્વી કાય છે, પૃથ્વીજની કાય છે, અને અનંત જીવો છે. કેટલા છે? અનંત જીવો છે. એની અંદર જગત માનવા તૈયાર થાય નહીં. કેમ? કે તું પણ એ એના જેવી જ બુદ્ધિ કરીને એના જેવો થઈ ગયો. જળની જળ બુદ્ધિ એ જળ જેવો પેલા ભાવે થયો, પછી હવે દ્રવ્ય થયો. પાણી પાણી પણ પોતે જીવ છે, હવા પણ પોતે જીવ છે, બધું અગ્નિ પણ જીવ છે. વનસ્પતિ નો તો અત્યારે માનતા થઈ ગયા. હવે તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય છે, એને પ્રાપ્તિ કીધી એટલે કે જળ જેવો થઈ જાય છે. એમ અનુભવ થાય છે, અનુભવથી એમ લાગે છે, તર્કથી અનુમાનથી લાગે છે નહીં, અનુભવથી એમ લાગે છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. શું કહે છે? આ એક આશ્ચર્ય છે કે પોતે ચૈતન્ય છે અને પોતે પોતાને અચેતન બનાવે છે. ગૌરવ એનું લેશે કે નહીં? અમારે આવું શરીર, આવું શરીર છે, તંદુરસ્ત એવું મજાનું સુંદર શરીર છે, પછી આવા મકાનો છે, આવા કપડા દાગીનાઓ છે, આ બધા જડ. પોતે ચેતન હોવા છતાં પોતાને જડ બનાવી રહ્યો, એનાથી અમે ઊંચા મોટા સારા ઠીક, એ બધું શું છે?
જડ.
શું આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. ચેતન ચેતન ભાવ ભૂલી જઈ શું? જળ પદાર્થ મનાવે એટલે એનામાં તો ક્યાં એવું છે, પણ પોતે ભૂલે છે ને, પોતે ભૂલે છે. આરોપ એના ઉપર કર્યો કે આ જળ છે એ ચેતન ને જળ બનાવે છે. એટલો જળમાં ચેતન ને વ્યામો થાય છે એમ જેવું છે. હા ભાઈ, એવું સરસ લાગે છે ને, આવું ખાણીપીણી હોય, આવું ભોજન હોય, એવું સરસ લાગે ને. 32 કોઠે દીવા થાય છે, ધીરુભાઈ કે છે. ભાઈ, શિયાળામાં એવું બધું ખાધું હોય તો એવું શરીર તંદુરસ્ત થાય કે 32 કોઠે દીવા થાય, કેવું ગોતી કાઢે છે. તો કે ચેતન ને અચેતન બનાવી રહ્યા છે. પદાર્થ કેવા છે? કે ચેતન પોતાને અચેતન માને. એમ પોતે ચેતન જળ છે એ ચેતન ને અચેતન બનાવી રહ્યા છે. ખરેખર તો એટલો બધો ચેતન ભૂલ્યો છે એમ લેવું છે. શું જળના લક્ષે ભાઈ શું કરીએ? અમારે રાગ નથી કરવો તો, પણ ઈ અમને રાગ કરાવે છે એમ કે. શું? અમારે રાગ કરવો નથી, પણ એ પદાર્થો અમને રાગ કરાવે છે. ઠીક, એવા પદાર્થો છે કે રાગ થયા વિના રે નહીં, મોહ થયા વિના રે નહીં. બધો જીવની ભૂલવણીની ડિગ્રી કેટલી મોટી છે, ભ્રાંતિની ડિગ્રી પણ કેટલી મોટી છે એમ બતાવે છે. ઠીક છે, આભૂષણ રાગ કરાવે છે. અહીં તો એમ કેવું છે કે ભગવાન ઉપર પણ ખડકા. ઠીક, આભૂષણ એટલો રાગ કરાવ્યો કે ભગવાન ઉપર પણ. આશ્ચર્યતા એ છે કે પોતે પરમાણુ જળ છે એ ચેતન ને અચેતન બનાવી રહ્યા છે. પોતે એનાથી ઉજળો, એનાથી મોટો, એનાથી મહત્તા, એનાથી માન. ઠીક આવે છે કે નહીં? આ હાવળી ઘર સાફ કરવાનું મશીન 4000 રૂપિયાનું. અમારા ઘરમાં 4000 રૂપિયાની હાવણી છે. હાવણીની કિંમત કેટલી? 4000 રૂપિયા. અને પાણી ગાળવાનું ગરણું એ 5000નું છે. આપણે મુકાવે છે ને ઓલા એક્વાગાર્ડ મૂકે છે કે નહીં? 5000નું પાણી ગાળવાનું ગરણું, 4000ની હાવણી કચરો કાઢવાની, પાછીદું કાઢવાની. અમારું સ્ટેટસ સિમ્બોલ છે. શું કહેવાય? આ સ્ટેટસ સિમ્બોલ છે. એનાથી અમે મોટા. તો કે જે જળ છે એ ચેતન ને અચેતન બનાવી રહ્યા છે આવી રીતે. એવી વખતે ચેતન ચેતન ભાવ ભૂલી જઈને તેને સ્વસ્વરૂપ જ માને છે. પોતે ભૂલી જાય છે કે હું 3 લોકનો નાથ છું એ ભૂલી જાય છે, અને પોતે ચેતન ભાવ ભૂલી જઈને એને સ્વસ્વરૂપ માને છે. હું જળ વાળો, આવા આવા સાધનો અને સંયોગો વાળો. જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા. 22મા વર્ષે કેવી વાતો લખી છે. જ્ઞાન દશામાં જે વાતો ઉગે એ વાતો એમની મુમુક્ષુ દશામાં આવી છે. શું એમાં કઈ તાત્વિક ભૂલ છે? કઈ તત્વ દ્રષ્ટિએ ચોખ્ખી વાત છે. જે પુરુષો એટલે જે આત્માઓ તે કર્મ સંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયો નો કર્મ કર્મ અને નો કર્મ એને સ્વસ્વરૂપ નથી માનતા એટલે ભિન્ન જાણે છે, જળ જાણે છે. અને પૂર્વ સંયોગો સત્તામાં છે એટલે જે પ્રારબ્ધ છે એની સત્તામાં તેને પણ અબંધ પરિણામે ક્રમશઃ ભોગવી રહ્યા છે. પૂર્વ પ્રારબ્ધને પણ ક્રમેથી શુભાશુભને અબંધ પરિણામે એટલે સંભાવે ભોગવી રહ્યા છે. તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણીને પામશે. શું તે આત્માઓ આત્મ સ્વભાવના જે પરિણામ છે એ પરિણામની ઊંચી ઊંચી પરિણામની શૃંખલાને પરિણામ ધારાને પામશે અને સરવાળે શુદ્ધ ચૈતન્ય ભાવને પામશે, પૂર્ણ શુદ્ધ થઈ જશે. આ ભેદ જ્ઞાનનો વિષય લીધો છે. આ મુમુક્ષુ દશામાં આ પ્રકારે ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એમ લેવું છે. પોતે કરી રહ્યા છે, પોતે આ ભેદ જ્ઞાન કરી રહ્યા છે અને એ વાત મુમુક્ષુને લખે છે કે આ પ્રકારે મુમુક્ષુને પણ ભેદ જ્ઞાન હોવા યોગ્ય છે. આમ કહેવું સપ્રમાણ છે. જો પોતે એનો અનુભવ પ્રમાણ આપે છે કે આમ કહેવું તે સપ્રમાણ છે. એ આત્માને શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય થાય ને થાય. જો ભેદ જ્ઞાન કરે તો શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય, એમાં શંકા કરવા જેવી નથી. સપ્રમાણ છે એટલે નિશંક વાત છે. શું કયું પ્રમાણ ગોઈતું હશે? કે બધા પ્રમાણ મળે છે, શાસ્ત્ર પ્રમાણ પણ મળે છે, ન્યાય પ્રમાણ પણ મળે છે અને અનુભવ પ્રમાણ પણ મળે છે. આ તો અનુભવ પ્રમાણ થી વાત છે. કારણ કે અતીત કાળે તેમ થયું છે, પોતાનો ભૂતકાળ જાણે છે. અતીત એટલે વ્યતીત, જે કાળ ચાલ્યો ગયો ભૂતકાળ એમાં પણ તેમ થયું છે. વર્તમાન કાળે તેમ થાય છે અને અનાગત કાળે તેમ જ થશે. બીજી વિધિ ને બીજો રીત ને બીજી ઉપાય નથી કોઈ. ભેદ જ્ઞાન ની વાતો 22મા વર્ષમાં પણ આવી છે. શું કોઈ પણ આત્મા ઉદયી કર્મ ને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. એ જ વાતની દોર આવે છે. કોઈ પણ આત્મા હો, એમાં દૈનના કુળમાં જન્મેલો હોય કે ત્યાગ કરીને સાધુ થયેલો હોય એવું કઈ લેતા નથી. કોઈ પણ આત્મા, ચાર ગતિમાં રહેલો કોઈ પણ આત્મા ઉદય કર્મ ને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરશે, સંપણામાં પ્રવેશ કરશે. હું જ્ઞાન માત્ર છું, જ્ઞાતા દ્રષ્ટા છું, કોઈ પદાર્થ મને અનુકૂળ પણ નથી, કોઈ પણ કોઈ ઉદય મને અનુકૂળ નથી, કોઈ ઉદય મને પ્રતિકૂળ નથી. કેમ કે હું સર્વથી સર્વથા ભિન્ન છું. ભિન્ન છું એટલે મને અનુકૂળ પ્રતિકૂળ નથી અને ભિન્ન છું એટલે મને ઉપાદેય પણ નથી. ઉદયમાં મારી શૂન્યતા છે અને મારામાં ઉદયની શૂન્યતા છે, એટલું ભિન્નપણું છે. દેહનો સંયોગ હોવા છતાં આત્માને વાસ્તવિકપણે તો સ્વરૂપથી દેહાતીતપણું છે. સ્વરૂપે તો દેહાતીતપણું જ છે, કેમકે સર્વથા ભિન્ન છે. એવો અનુભવ કરે તો દેહાતીત દશા પણ ઉત્પન્ન થાય એ અનુભવથી. સ્વરૂપ તો એવું જ છે. એ તો લખે છે પોતે કે ઘણા શાસ્ત્રોનું વાંચન શ્રવણ કરવું તેના કરતા પ્રયોજનભૂત એવી એક વાતને પરિણમવા માટેનો પરિણમે એના માટેનો પુરુષાર્થ કરવો એ વધારે યોગ્ય છે. વાંચન કરતા ચિંતન આઠ ગણું હોવું જોઈએ એમ લખે છે. ઠીક છે, જો એક કલાક સ્વાધ્યાય કરો, વાંચન કરો તો આઠ કલાક તો એનું ચિંતન ચાલવું જોઈએ. પછી કામ ન થાય તો કેવું? રસ લે બીજામાં એટલે એક કલાક સ્વાધ્યાય કર્યો હોય જાય અધર એમને કઈ લેવા કે લેવા. સ્વાધ્યાય છે એક કલાક નો ખોરાક છે આત્માર્થી નો એને એને વાગળવો જોઈએ. ખોરાક છે બેન સર બોલ છે. હા વાગોળ્યા માંથી દૂધ બને છે. ન પચે એ તો છાણ થઈને નીકળી જાય શું, પણ જે વાગોળી ને પચે એનું દૂધ થાય છે, દૂધ માંથી મીઠાઈઓ થાય છે. ઠીક છે, તે પ્રમાણુ વાગોળેલા પ્રમાણુ છે. ખાય છે કે નહીં મીઠાઈ, માવા માવાની મીઠાઈઓ ખાય છે કે નહીં માણસ શું. હિન્દીમાં એને કળાકંદ કહે છે, કળાકંદ માવાને માવામાં ખાંડ નાખીને બનાવે ને તરફ શણગારેલું નામ આપે. પણ ભાઈ એ બધા વાગોળેલા પરમાણુ. આમ તો જોવો તો ખાતર માંથી ઘાસ થયું, ખાતર શું ચીજ છે, ખાતર માંથી ઘાસ થયું, ઘાસ માંથી દૂધ થયું, દૂધ માંથી મીઠાઈ ને મીઠાઈ માંથી ખાતર પાછું જાઓ, આખી સર્કિટ પૂરી થાય છે. આખો એક સર્કલ પરમાણુ પૂરું થાય છે. આ કુદરતી વ્યવસ્થા છે, એના એ પરમાણુ છે. જેટલી વાર ખાઈને ધરાણો ને સારું માન્યું કે હું તમે ખાધું ને પુષ્ટ થયો, ખાધું ને પોષણ મળ્યું, પણ હું ખાધું કે લેવા કે લેવા. આજે બેસે છે ઠીક. આદરા પેલા વરસાદ થાય એટલે પૂરું કરી નાખું, આદરા માની લેવા બીજું. કેરેનો રસ હોય ને તો પછી બધું જરાક તકલીફ પડે, એ આદરા બેસી ગયા. ઠીક, હવે ક્યાંય તો બધા જૂના માણસો ને થોડુંક રહ્યું હતું, હવે તો બહુ ઓછું રહ્યું છે. કોણ સીધી વાત છે, એ બધા દૂધ માં બીજામાં રસ લેતા આત્માનું ધન ચોરાઈ જાય છે. આત્મગુણ ચોરાઈ જાય છે. આ દૂધ સારું છે ને આ દૂધ ની મીઠાઈ સારી છે એમાં આત્મગુણ નું આત્માનું ધન ચોરાય છે. લ્યો ઠીક, એનું શું કરવું, ચિંતા તો એની કરવા જેવી છે. દૂધ તો ભલે ચોરાઈ જતું તો ચોરાઈ જતું, શું કેવું છે, ચોરાઈ જાય છે એમ કેવું છે ને. સમત્વ શ્રેણીમાં સંપણું, સમત્વ એટલે સંપણું, સંભાવના ઉત્તરોત્તર વધતા પરિણામને સમશ્રેણી કહેવામાં આવે છે. એ વિતરાગ શ્રેણી છે, વિતરાગ ભાવની શ્રેણી છે. એમાં પ્રવેશ કરીને બંધ પરિણામે જે આત્માઓ વર્તે તે ખચિત એટલે અવશ્ય ચોક્કસપણે ચેતન શુદ્ધિને પામશે, પામશે ને પામશે, પોતાનું પરિણમનમાં ચૈતન્યની નિર્મળતા ઉત્પન્ન થશે. શું મલિનતાને ડોળ બધો બે નીચે બેસી જશે, નિર્મળ 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 પરિણામમાં ચૈતન્યની નિર્મળતા ઉત્પન્ન થશે એ સંભાવના કારણે. નિર્મળ આનંદ, નિર્મળ સુખ ની પ્રાપ્તિ થશે. આત્મા વિનયી થઈ, સરળ થઈ, લઘુત્વ ભાવ પામી, સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે તે જાતની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. કેવી ભાષા વાપરી છે રિદ્ધિ એટલે આ કોઈ ચમત્કાર ચમત્કારની વાત નથી, ચૈતન્યની રિદ્ધિ છે. જે અંદરમાં ગુણ ભર્યા છે એ આત્માની રિદ્ધિ સિદ્ધિ છે અને એ પ્રગટ થાય અને પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. કોણીએ ગોળ નથી ચોટાડ્યો, અથેળીમાં ગોળ આપ્યો છે. ફણી નો ગોળ તો ખાઈ ન શકાય, લાલચ રીએ. આ તો હથેળી માં ગોળ છે, લાલચ થાય તો ખાઈ લે એમ કે છે. ફણી નો ગોળ નથી પણ હથેળી માં મુઠી માં આપ્યો છે. કોઈ પણ આત્મા આત્મા વિનયી થઈને કે ગરજવાન થઈને શનો પોતાને આવા સુખી થવા માટેની ગરજ હોવી જોઈએ. આત્મકલ્યાણની ગરજ હોવી જોઈએ, એને વિનય કહેવામાં આવે છે. તો વિનય થયા વિના રહે નહીં. સત્પુરુષને જ્ઞાની પુરુષને એમ કહે કે આપ જે કહો તે મારે શિરસાબંધી છે, શિરોધાર્ય જ કરવા માંગુ છું, બીજું કઈ મારે મારે બુદ્ધિ મારે ક્યાંય લગાવવાની નથી, મારું ડાપણ મારે કઈ લગાવવાનું નથી, હું અબૂત અને મૂર્ખ છું, મને કઈ ખબર પડતી નથી. મારી શું યોગ્યતા છે, મારે શું કર્તવ્ય ને અકર્તવ્ય છે એ મને કઈ સમજ નથી. એવી રીતે વિનયી થઈને શું સરળ થઈને સરળ પરિણામે શું સરળતા 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 કેટલી સરળતા કે ઉપયોગ સરળ થઈને સ્વરૂપમાં લાગે એટલી સરળતા જાવ ત્યાં સુધીની શું સરળ થઈને એટલે એકાંતે આત્મકલ્યાણ અર્થે જે કાંઈ કરવા યોગ્ય હોય તે બધું કરવાની મારી તૈયારી છે. અને લઘુત્વ ભાવ પામીને વિનમ્ર થઈને શું સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, અથવા કોઈ પુણ્યના યોગે સત્પુરુષનું સાનિધ્ય મળે અને સત્પુરુષની સાથે કાંઈ વિશેષ રહેવાનું બને ત્યાં હારે રહેનારનો પ્યાલો ફાટે શું બીજાની યાર ગમે તેમ વર્તે છે ને માણસ શું કેમ કે અમે તો એમની નજીકના છીએ બરાબર છે. વિનમ્ર ભાવે લઘુત્વ ભાવે કઈ નથી, અમે તો કઈ છીએ જ નહીં, પોતાનું અસ્તિત્વ જ જાણે નથી. શું એ હું પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ જો રહ્યો આટલા પરિણામે આવા પરિણામે જો સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને એને નમસ્કાર કર્યા છે, જે મહાત્માઓને ઓળખીને નિમો છે, શું ઓળખીને નમી પડ્યો છે, તે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે આત્મગુણની રિદ્ધિ લેવી છે ને, બારમાં પ્રગટ થઈ હોય તો એ નથી લેવી, મહાત્માની રિદ્ધિ લેવી છે. ઓલી પૂતગળની છે મહાત્માની નથી, પુણ્યની છે એ મહાત્માની નથી, પૂતગળની છે કેમ કે પુણ્ય પૂતગળ છે. શું જે મહાત્માઓની જે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. આ પ્રકારે જ્ઞાન દશાને આત્મગુણને પ્રગટ કરવા હોય તો આ રીતે થઈ શકે. સહેલામાં સહેલો ઉપાય છે. સત્પુરુષ હોવા જોઈએ, ન હોય તો એ બહુ મોટી કમ ભાગ્યની નિશાની છે, અને હોય તો એ બહુ મોટા ભાગ્યની નિશાની છે. અને એ મોટા ભાગ્યની નિશાની ત્યારે કે આ ત્રણ પ્રકારના પરિણામથી તેના ચરણ કમળ મારે ત્યારે. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી, એમાં સદગુરુત્વ સત્સંગ અને સત્કથા એ રહ્યા છે, એવા જે સત્પુરુષ એ મળ્યા નથી. મળ્યા છે અનંતવાર, પણ યોગ અયોગ સાબિત થયો છે. શું યોગ છે તે અયોગ સાબિત થયો છે. અયોગ હતો ત્યારે જે પરિણામ રહ્યા તે જ યોગના પરિણામમાં એ પરિણામ રહ્યા, એટલે અયોગ અયોગ થઈ ગયો. જાણે અનંત કાળમાં સત્પુરુષ મળ્યા જ નથી, એની એવી ને એવી દશા રહી. ખરેખર તો અનંત કાળમાં સત્પાત્રતા થઈ નથી અને સત્પાત્રતા થઈ નથી એટલે સત્પુરુષ મળ્યા છે એ વાત પણ એને અનુભવમાં આવી નથી, એને અનુભવમાં નથી આવી. ઉપર ટપકે તો સમોસરણમાં પૂજા ભક્તિ કરી છે અને સત્પુરુષની પૂજા ભક્તિ કરી છે, પણ એ બધું ઉપર ઉપર છે. અનંત કાળમાં કાં તો સત્પાત્રતા, એટલે ખરેખર તો સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સત્પુરુષ જ એને મળ્યા નથી, એટલે સત્પુરુષ છે એમ ઓળખ્યા નથી માટે એને મળ્યા નથી. નહી તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. કેવી વાત લીધી છે, તે સત્પુરુષ મળે તો મોક્ષ હથેળીમાં છે. આ કોની ઉપર ચટાડ્યો કે હથેળીમાં આપ્યો છે, તમારે નીચે જ આવ્યું. આ તો તમારો તર્ક નો ઉત્તર તો નીચે જ આવ્યો સીધો, એ હથેળીમાં છે મોક્ષ. મોક્ષ નો લાડવો મોક્ષ માં જાય છે ભગવાન. નિર્વાણ પદ ત્યારે શું, આપણે મહાવીર સ્વામી ગયા ને નિર્વાણ, દિવાળી ના દિવસે લાડવો ચડાવો છો કે નહીં? આ મોક્ષ નો લાડુ હથેળીમાં છે એમ કે છે. શું? નહી તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. શું? ચોક્કસ વાત છે, નિશ્ચય છે એટલે ચોક્કસ વાત છે કે જે જીવે સત્પુરુષ ને ઓળખ્યા એનો મોક્ષ હથેળીમાં છે. જાઓ, કેટલો બધો રિસ્પોન્સ આપે છે. ઈષત પ્રાગ ભારા એટલે પૃથ્વી, એટલે સિદ્ધ પૃથ્વી પર, સિદ્ધ પૃથ્વી ઉપર ત્યાર પછી છે. શું? ભગવાન જે સિદ્ધાલયમાં છે એ તો પછીની વાત છે. સત્પુરુષ જો મળે તો મોક્ષ હથેળીમાં છે, સિદ્ધાલયમાં જવાની વાત તો પછીની સિદ્ધ શિલાની છે. હવે એ તો ત્યાર પછી વાત છે, પેલા આ આ આ હોય પછી પછી મોક્ષ ની વાત છે બધી. શું? બાવીસમા વર્ષે છે. ઠીક, એક એક વચન ને વંદન કરવા પડે એવા વચન છે. શું? આખા પુસ્તક ને તો વંદન કરવાનો સવાલ નથી, એક એક વચનામૃત વંદન ને યોગ્ય છે. શું? એને સર્વશાસ્ત્ર પણ સંમત છે, અને એને બધા શાસ્ત્રોમાં જેટલી આજ્ઞાઓ કરી તે બધી સંમત છે. એને ક્યાંય વાંધો પડતો નથી. અહીંયા આમ કેમ કહ્યું ને અહીંયા આમ કેમ કહ્યું, લ્યો વિદ્વાનો ને એ બહુ થઈ ગયું. ભાઈ એ ભોપાલ ના વિદ્વાન નો પત્ર આવ્યો છે ને, પ્રવચન સાર માં આમ કે છે ને, ફલાણી જગ્યાએ આમ કે છે ને, મોક્ષમાર્ગ પ્રકાશક માં આમ કે છે. જ્ઞાન બંધ નું કારણ નથી. ભાઈ કહો છો કે જ્ઞાન બંધ નું કારણ છે, આ તો શું છે બધું કઈ સમજાતું નથી. હવે આમાં વચનો એટલે એને કઈ શાસ્ત્ર સંમત ન થાય, એનો અર્થ શું છે? એને શાસ્ત્ર સંમત થતું નથી. કરે પણ શું? સત્પુરુષ નો યોગ ન હોય, આ તો ગુરુદેવ મળ્યા તો આટલા ખુલાસા કર્યા છે. નહી તો સત્પુરુષ ના યોગ વિના ભલભલા ની બુદ્ધિ બેર મારી જાય એવું છે. શાસ્ત્ર માં એવા લખાણો આવે છે કે ભલભલા ની બુદ્ધિ બેર મારી જાય એવું છે, ફળ સુધી એવું નથી. વાંચી લે એટલે શું થાય, મેળ કેવી રીતે મેળવે? એક જઈ ગયા એમ કે જ્ઞાન બંધ નું કારણ નથી, એ તો ક્ષોભ સંભાવ છે. ક્ષોભ સંભાવ બંધ નું કારણ હોય શકે નહીં, તો સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક પણ એનો એની શક્તિ છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી, સ્વપર પ્રકાશક તો શક્તિ છે. શક્તિ થી બંધ નું શું કારણ હોય? તો શક્તિ નો શક્તિ નો ક્ષોભ સમજ્યો. બીજી બાજુ થી એમ કે પરસત્તા અવલંબન અવલંબન વાળું જ્ઞાન મોક્ષ ને સાધતું નથી. મોક્ષ નથી સાધતું તો બંધ સાધ જ છે, કેમ કે પરસત્તામાં ઉપયોગ પ્રતિબદ્ધ થયો કે નહીં, એ પ્રતિબદ્ધ થયો એ જ ભાવ બંધ છે. તો જ્ઞાને બંધ સાધ્યો કે ન સાધ્યો? એ સાધ્યો. હવે મેળ કેવી રીતે મેળવશે? પ્રશ્ન એવા આવે છે, આ વખતે ચર્ચા નવાંકમાં આવશે જુલાઈમાં, જાન્યુઆરીમાં, જુલાઈમાં. કોઈ પણ પરિણામ છે એને એની શક્તિ શું છે, એની જાતિ શું છે, એની ગતિ શું છે, આ બધા પડખા તપાસ્યા વિના એ પર્યાયનો નિર્ણય કેવી રીતે કરશો તમે? વળી એક ગુણની પર્યાયને બીજા ગુણની પ્રધાનતાથી નિરૂપણ કર્યું હોય, પ્રતિપાદન કર્યું હોય, એની વિવિક્ષાનો ખ્યાલ ન હોય તો તમે કયા ગુણ, બે ગુણ છે એમાં, જેમ કે શુભ ઉપયોગ, તો ઉપયોગ શુભ છે? શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ નથી કેતા આપણે, ઉપયોગ તો ઉપયોગ છે, ઉપયોગ થોડો શુભ છે, જયારે જે શુભ ભાવ છે એ તો રાગ છે. નામ આપ્યું શુભ ઉપયોગ, જ્ઞાન ને વિશેષણ કોનું લગાડ્યું? ચારિત્ર ગુણ ની પર્યાય ન. ચારિત્ર પ્રધાન જ્ઞાન નું કથન છે, વિવિક્ષા ન સમજાય. પ્રશ્ન એવો આવ્યો છે કે શુભ ઉપયોગ ને શુભ રાગ માં અંતર શું? વિદ્વાન છે, શુભ ઉપયોગ છે એ તો ચારિત્ર પ્રધાન જ્ઞાન નું પરિણામ છે, એ ચારિત્ર પ્રધાન જ્ઞાન ની વિવિક્ષા છે. જયારે શુભરાગ છે ચારિત્ર પ્રધાન, ચારિત્ર ના પરિણામ ની વિવિક્ષા છે. બસ આ બે વાત સમજો એટલે તમને કઈ અસમાધાન થાય નહીં. વિવિક્ષા સમજે નહી કે પર્યાય ના પડખા સમજે નહી, સમાધાન કરશે કેવી રીતે શાસ્ત્ર વાંચીને? એવું છે. એટલે પહેલા સત્પુરુષ જોઈએ ને પહેલા એનો સત્સમાગમ ને ચરણ સાનિધ્ય જોઈએ. ઈષદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી, તો સીધા લઈને સિદ્ધ શિલા એ પૃથ્વી ઉપર પછી છે. ઈષદ પ્રાગ શું એટલે સિદ્ધ છે એ પૃથ્વી ઉપર ત્યાર પછી છે, પહેલા આ જોઈએ. વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે, ઉદય આપશે, ત્યારે તે પ્રાપ્ત થશે, ત્યારે તે વાટ મળશે ને ત્યારે જ મતભેદાદિક જશે. આ તો આપણે લીધું છે, આત્મ જાગૃતિમાં આવી ગયું છે. આત્મ આ વિષય તો પ્રશ્ન પ્રશ્નોત્તર ના રૂપમાં આવી ગયો છે. શું કે આત્મત્વ પ્રાપ્ય એટલે શું, શું યોગ્યતા એટલે શું, અને આત્મત્વ અર્પશે એટલે શું? આ ત્રણ પ્રશ્નો ઉઠાવીને ઉત્તર તો આપ્યો છે. શું આત્મત્વ પ્રાપ્ય પુરુષ એટલે કે નિર્ગ્રંથ મહાત્મા, જેને આત્મા પણ પ્રાપ્ત થયું છે, એવા જે સત્પુરુષ એ મુમુક્ષુ જીવને જ્યારે યોગ્યતા એની યોગ્યતા જોશે, ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે, ત્યારે એને આત્મત્વ આપશે, આત્માપણું આપી દેશે. આત્મા જેને આપી છે આત્માપણું આપશે એને, ઠીક. એટલે આત્માપણું પ્રગટ કરાવશે કે જો આમ આત્મા પ્રગટ થાય છે, અંદરમાં જો, અંદરમાં જો જરા આ રીતે. એના વેદન ને જે તિરોભૂત છે એને પકડાવશે એમ કેવું છે. એનું વેદન જે તિરોભૂત છે એને કેવી રીતે આવિર્ભૂત કરવું, ભિન્ન પડીને એને પકડાવશે. એને આત્મત્વ અર્પશે, આત્મત્વ આપશે ને અર્પશે એવું લીધું છે. એવી ભાષાને વાક્ય સંયોજન શબ્દ સંયોજન ક્વોલિટી જુદી છે આખી. અને ત્યારે તે વાત એટલે તે માર્ગ મળશે. આ વાત સર્વશાસ્ત્ર સંમત છે. વિશેષ મનન કરશો એના ઉપર પછી કૌંસમાં સૂચના આપી છે. અમારી આ વાત ઉપર એટલે કે સત્પાત્રતા ઉપર પહેલું ધ્યાન દેજો. યોગ્યતા જ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. યોગ્યતા વિના કદી કોઈને જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી અને થશે નહીં. માટે યોગ્યતા કેમ વર્ધમાન થાય એનો સૌ પ્રથમ વિચાર કરજો અને મનન કરજો. અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. આ વાત છે એમાં ત્રણેય કાળે કાંઈ ફેરફાર થઈ શકે એવું નથી. ત્રણેય કાળે સાબિત થઈ ચૂકેલી વાત, પરમ સત્ય મૂકી દીધું છે. આજે સત્પુરુષના વિષયમાં કેટલી વાતો આવે છે ઠામ ઠામ.